શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 254 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું રાજકોટ જ્ઞાન મંદિરમાં પ્રવચન.
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 254. મુમુક્ષુતાનું સ્વરૂપ, મુમુક્ષુતા ઉત્પન્ન કેમ થાય એ વિષય આ પત્રનો છે. મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ, પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. જે કોઈ મુમુક્ષુ નિષ્પક્ષપણે મધ્યસ્થપણે દોષના અભાવ કરવાના દૃષ્ટિકોણથી, જો પોતાના દોષનો અભાવ કરવો છે એવો હેતુ ધારણ કરીને પોતાના દોષનું અવલોકન કરે તો અવશ્ય સ્વચ્છંદનો નાશ થાય છે. સવારે એ વિષય ચાલ્યો હતો કે દોષના, પોતાના દોષના વિચાર કરવા અને પોતાના દોષનું અવલોકન કરવું એ બંને જુદી જુદી વાત છે. જે દોષ થયા પછી તેનો વિચાર આવે અને મુમુક્ષુતામાં એનો ખેદ પણ થાય એ પ્રકારના પરિણામ સંભવિત છે. તેનાથી એટલો લાભ નથી થતો જેટલો લાભ પોતાના ચાલતા દોષના અવલોકનથી થાય છે. પોતાના દોષ જેને ખ્યાલમાં આવે છે, વિચારમાં આવે છે અને તેથી પોતાને ખેદ પણ થાય છે, એવો જે પ્રકાર છે એ પ્રકાર પણ ચાલે છે વિચારની ભૂમિકામાં. પણ જેને જાગૃતિ આવી હોય, મુમુક્ષુ દશાની જેને જાગૃતિ કહીએ, એ જાગૃતિના સ્ટેજમાં આવે એવા મુમુક્ષુને પોતાના ચાલતા દોષ તે જ વખતે અવલોકન કરવાનું બને છે, અને એનું અવલોકન થતા તત્ક્ષણ તે દોષનો રસ તૂટી જાય છે, તે દોષ સંબંધીનું જોર તૂટી જાય છે અને તે દોષ એકદમ પાતળો પડી જાય છે. આ જે પ્રકાર છે એમાં દોષને જોનાર એવું જે જ્ઞાન છે એ જ્ઞાનની જાગૃતિનો પ્રકાર છે. જે કોઈ મુમુક્ષુ એ પ્રકારની જાગૃતિમાં આવે છે તેને પોતાના ચાલતા પરિણામમાં દોષ સંબંધી અને નિર્દોષતા સંબંધી અનેક પડખાઓ સમજમાં આવે છે, અનેક સૂક્ષ્મ વિષયો એને સમજવામાં આવે છે કે જે સૂક્ષ્મ વિષયો માત્ર વિચારની ભૂમિકામાં સમજવામાં નથી આવતા, એટલા સૂક્ષ્મ વિષયો સમજવામાં આવે છે. થોડો વિશેષ વિચાર કરીએ એ વિષયમાં તો કે કોઈ પણ પ્રકારના વૈભાવિક પરિણામમાં જીવને આગળ વધવાનું કારણ કેમ બન્યું, એ પરિણામની અંદર રસ અને ચિકાશ કેમ થયા, જે પરિણામ થયા એ પરિણામનું મૂલ્યાંકન કેટલું, એનું કેટલું મૂલ્ય સમજીને એ રસ ઉત્પન્ન થયો, એવા સૂક્ષ્મ પડખાઓ અવલોકનના કાળે સમજવા મળે છે. અને તેથી કરીને જે તે પરિણામો અને એ પરિણામના વિષયભૂત પદાર્થોનું મૂલ્ય નહીં આંકવા યોગ્ય હતું અને આંક્યું છે, એને વજન નહોતું આપવા જેવું અને વજન અપાયું છે એવું સ્પષ્ટપણે પોતાના ખ્યાલમાં આવે છે, પોતાની સમજમાં આવે છે. અને આગળ ઉપર એ પ્રકારમાં આવતા પહેલા જ જીવ ચેતી જાય છે એવી પણ એક પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. કેમ કે એ ચાલતા દોષની અંદર એટલો એ વિષયના ઊંડાણમાં જીવ જાય છે કે ફરીને એ સ્થિતિમાં આવતા પહેલા જ એને જાગૃતિ આવી જાય છે અને એમાં પ્રવેશ ન કરે અથવા બહુ જ મંદરસથી પ્રવેશ કરે. બહુ શરૂઆતમાં કૃપાળુ દેવના કેટલાક વચનામૃતો છે એમાં એક બહુ કિંમતી વાત એ આવી છે કે કોઈ પણ ઉદયના પ્રસંગમાં મંદરસથી પ્રવેશ કરવો, મંદરસથી પરિણમવો, તે જ્ઞાનીના માર્ગમાં પ્રવેશવાનું દ્વાર છે. એટલે કે એ જ્ઞાની થવા પહેલાનું પ્રી સ્ટેજ છે, પ્રવેશનું દ્વાર છે. એમ કહ્યું એનો અર્થ શું થાય છે? ઉદય તો પૂર્વે પોતે નિબંધન કરેલા કર્મનો છે અથવા પોતે જે કર્મ નિબંધન કર્યું છે ત્યારે પોતે દોષ કર્યો છે માટે તે કર્મનું નિબંધન થયું છે, અપરાધ તો પોતાનો છે. એ ભૂતકાળના અપરાધનું પુનરાવર્તન ન થાય એ વર્તમાન પુરુષાર્થને વર્તમાન જાગૃતિનું કાર્ય છે. અને એ મુમુક્ષુતાની ભૂમિકામાં, મુમુક્ષુપણામાં એ કાર્ય થઈ શકે છે. જો જીવ જાગ્રત હોય તો રસમંદ થાય તે ઉદયમાં પરિણમવામાં અને એ મંદરસથી પરિણમતા જ્ઞાનીના માર્ગમાં, એટલે જ્ઞાન માર્ગમાં પ્રવેશ થવાનું શક્ય બને છે. તીવ્ર રસવાળા રાગાદિ પરિણામમાં તે પાછા વળવું સંભવિત નથી. વાહનનો એક્સિડન્ટ કેમ થાય છે? મોટા ભાગે વધારે સ્પીડ, તીવ્ર ગતિ એ એક્સિડન્ટનું કારણ થાય છે. કેમ કે તીવ્ર ગતિના કાળમાં ગતિ ઉપરનો કંટ્રોલ રાખી શકાતો નથી, અથવા તીવ્ર ગતિના કામ સમયમાં બ્રેક મારવી પણ એક જોખમ થઈ પડે છે. વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે એમ જીવના પરિણામમાં પણ રસની ગતિ તીવ્ર હોય તો જીવ પાછો ન વળી શકે. આ તો સર્વસાધારણ બધા જ જીવોને અનુભવમાં આવે એવી વાત છે, અનુભવ ગોચર વાત છે. એટલા માટે જ્ઞાની પુરુષોએ એ વાત ઉપર લાલ બત્તી મૂકી છે, એ જગ્યાએ લાલ બત્તી મૂકી છે કે કોઈ પણ ઉદયમાં પરિણમવામાં મંદરસે કરીને પરિણમવું એ જ જ્ઞાનીના માર્ગમાં પ્રવેશવાનું દ્વાર છે. અને એ મંદરસ થાય અને તીવ્ર રસ ન થાય એનો એકમાત્ર કોઈ ઉપાય હોય તો તે અવલોકન કરવું એ જ છે. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. અહીંયા તો સ્પષ્ટ કહે છે કૃપાળુદેવ કે એ મુમુક્ષુતા ઉત્પન્ન થવાનો આ જ વિધિ છે, આ જ સ્વરૂપ છે, આ જ લક્ષણ છે કે મધ્યસ્થ થઈને એનું અવલોકન કર, એ દોષને તું જો અને એમ જોતા તને અવશ્ય સ્વચ્છંદનો નાશ થશે. સ્વચ્છંદનો નાશ થશે એટલે દોષની જે નિરર્ગળ પ્રવૃત્તિ છે, આગળિયા વિનાની કંટ્રોલ બહારની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ કંટ્રોલમાં આવશે. સામાન્ય રીતે મનના જે પરિણામ છે એ પોતાના કંટ્રોલ બહાર પ્રવર્તી રહ્યા છે એવો દરેક મનુષ્યને અનુભવ છે. પણ એ અનુભવ ત્યાં સુધી છે કે જ્યાં સુધી જીવ અવલોકનમાં નથી આવતો ત્યાં સુધી. જે જીવ પોતાના દોષ જોવાના અવલોકનમાં આવે છે તે જીવને અવશ્ય મન ઉપરનો કાબુ આવી જાય છે અથવા એનું મન વશ થાય છે, નહીતર મન વશ રહી શકે એ પરિસ્થિતિ સામાન્ય મનુષ્યની હોતી નથી. આ એક પ્રયોગની ચમત્કારિક સિદ્ધિ છે. આ સિદ્ધિ માત્ર વિચારથી નથી થતી, પ્રયોગથી અવલોકનથી જ થાય છે. અને આ પ્રયોગમાં જે કાંઈ પુરુષાર્થ છે એ પુરુષાર્થ અહીંથી શરૂ થાય છે. આ પહેલાં કોઈ પુરુષાર્થનો તબક્કો નથી મુમુક્ષુની સ્ટેજમાં. એમ કરતાં કરતાં સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે એટલે સ્વચ્છંદ ઓછા વધતા પ્રમાણમાં પણ દબાયો છે ત્યાં તેટલી બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે. આત્મ સ્વરૂપનો બોધ થવા માટેના યોગ્ય પરિણામ થવા એને બોધબીજ યોગ્ય ભૂમિકા કહેવામાં આવે છે. અથવા જેવું આત્મ સ્વરૂપ છે એવા આત્મ સ્વરૂપના સંસ્કારરૂપી બીજ પડે જેમાં, એવા પરિણામ થવા તેને બોધબીજ યોગ્ય ભૂમિકા કહીએ. વાત તો એક દ્રષ્ટિએ બહુ અઘરી નથી અને એક દ્રષ્ટિએ ઘણી અઘરી છે. બંને દ્રષ્ટિ છે આની અંદર. જે અઘરી નથી એ એટલી જ દ્રષ્ટિ છે કે જ્ઞાનથી પોતાના જ્ઞાન સ્વરૂપને ઓળખવું છે, જ્ઞાન વડે પોતાના જ્ઞાનમાં, પોતાના જ્ઞાનના આધારે પોતાનું જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ કેવું છે એ ભાષ્યમાન થાય તો ત્યાં બોધ બીજ ઉત્પન્ન થાય છે. ભાષણો જોઈએ, આટલું જ કાર્ય છે. પણ કષાય રસથી જેનું જ્ઞાન દર્પણ મલિન છે, જેમ દર્પણ મલિન હોય તો એની અંદર મુખાકૃતિનું પ્રતિબિંબ નથી પડતું, એમ પોતાના જ સ્વભાવનું, પોતાના જ જ્ઞાનમાં ભાસવું ન થાય એનું કારણ શું? આપણે બધા બુદ્ધિજીવી માણસો છીએ. બુદ્ધિજીવી માણસો એટલે બુદ્ધિના વ્યવસાયથી આપણી આજીવિકા અથવા જીવન ચલાવીએ છીએ, બરાબર છે? એટલે બુદ્ધિ નથી આપણામાં એમ તો કહી શકાય નહીં. હવે મહાપુરુષો અથવા શ્રી ગુરુ જ્યારે આત્મસ્વરૂપ કહે છે, વાણી દ્વારા સમજાવે છે, ત્યારે સમજી નથી શકતા એવું કાંઈ નથી, બરાબર છે? બુદ્ધિજીવી માણસો છીએ, બુદ્ધિનો ઉઘાડ છે, બુદ્ધિમાં એટલી શક્તિ છે જેને આપણે શાસ્ત્ર ભાષામાં ક્ષયોપશમ શક્તિ કહીએ છીએ, જ્ઞાનના ક્ષયોપશમની શક્તિ. એમાં જેનું જ્ઞાન કષાય રસથી રંજિત છે, રંગાઈ ગયેલું છે, એ જ્ઞાનમાં નિર્મળતા નથી. ભલે બુદ્ધિ ગમે એટલી દેખાતી હોય તો પણ એ મેલી બુદ્ધિ છે. બુદ્ધિવાળા જ એટમ બોમ્બ બનાવે છે, અસ્ત્ર શસ્ત્રોના કારખાના પણ બુદ્ધિવાળા જ બનાવે છે. અને આટી ઘૂંટી જગતના વ્યવહારની દાવપેચ, કાવા દાવા જેને કહેવામાં આવે છે, એ પણ બુદ્ધિનો જ વિષય છે. પણ એ બધી બુદ્ધિની મલિનતા છે. બુદ્ધિની મલિનતામાં નિર્મળ અને પવિત્ર અકષાય સ્વભાવ પ્રતિભાસે નહીં, એ સહજપણે સમજાય એવી વાત છે. એક તો એ પ્રકાર છે. કોઈ એમ કહે ભાઈ, અમે તો ઘણા વર્ષોથી તત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ, વળી વ્રતાદિ નિયમ સંયમ પણ એટલા પાળીએ છીએ, ખાવું પીવું રહેણી કરણી બધું સાદગીવાળું અમારું જીવન છે, પછી કષાય રસથી રંગાયેલી અમારી બુદ્ધિ કેમ હોય, ક્યાંથી હોય, ન હોઈ શકે? અને તેથી અમને તો આત્મસ્વરૂપ ભાસવું જોઈએ. તો એક બીજો પણ જ્ઞાનનો એક એવો દોષ છે કે જે સામાન્ય રીતે મુમુક્ષુને સમજાતો નથી, સમજવામાં આવતો નથી. અને એ દોષ એવો છે કે જેને શાસ્ત્રકાર પરલક્ષી જ્ઞાન કહે છે. પરલક્ષી જ્ઞાનના ઉઘાડમાં અંગ પૂર્વનું જ્ઞાન હોય, 11 અંગને 9 પૂર્વ સુધીનું જ્ઞાન હોય શકે, એટલું વિશાળ જ્ઞાન હોય તો પણ એમાં આત્મસ્વરૂપ પ્રતિભાસે નહીં. એમાં દિશાનો પ્રોબ્લેમ છે. એમાં જ્ઞાન એટલું મલિન નથી, તેમ ઉઘાડનો પણ એમાં કોઈ ઉઘાડની પણ સમસ્યા નથી. ઉઘાડ ઘણો સારો છે, જ્ઞાનનો ઉઘાડ શક્તિ એટલે ક્ષોભસમ શક્તિ ઘણી વિશેષ છે, તેમ છતાં પણ આત્મ સ્વરૂપ છે, અંતતત્વ સ્વરૂપ છે, અંતરંગ છે આત્માનું એ, અને જ્ઞાનનો ઉઘાડ બહિર્લક્ષી પરલક્ષી આ બાજુનો છે, આ બાજુનો નથી. ઉલટી દિશા છે. ઘણીવાર કોઈ પ્રશ્ન પૂછે છે એવો કે જ્ઞાનીઓ એમ કહે છે કે આત્મા તો આનંદનો દરિયો છે. અરે દરિયાની ઉપમા પણ જેને ઓછી પડે, કેમ કે દરિયાને નીચે તળિયું છે, 5-6 માઇલ જાઓ તો નીચે તળિયું આવે છે. જ્યારે આત્માના આનંદ અને જ્ઞાનના સમુદ્રને કોઈ માપ જ નથી. તળિયા વિનાનો દરિયો છે કે નીચે કોઈ એને બોટમલેસ જેને કહીએ, હદ જ નથી. બેહદ જ્ઞાન અને બેહદ આનંદનો જે સમુદ્ર છે, આટલો મોટો સમુદ્ર આત્મામાં ભેરવવા છતાં અમને કેમ આનંદનો છાંટો દેખાતો નથી? આ એક પ્રશ્ન ઉઠે છે. પણ ગમે એટલો મોટો સમુદ્ર હોય અને ભલે સમુદ્રના કિનારે ઊભો હોય માણસ, પણ પીઠ દઈને ઊભો હોય તો એને સમુદ્ર ક્યાંથી દેખાય? દિશા ફેર છે, સમસ્યા દિશાની છે. એનું મુખ ઉલટું હોય તો સમુદ્રમાં ગમે તેટલું પાણી હોય તો પણ એને પાણીનું એક બિંદુ નજરમાં નથી આવતું. એમ ગમે તેટલું શાસ્ત્ર જ્ઞાન હોય તો પણ જે એકાંતે પરલક્ષી શાસ્ત્ર જ્ઞાન છે, એ શાસ્ત્ર જ્ઞાનમાં પોતાનું જ્ઞાન સ્વરૂપ પ્રતિભાસતું નથી. એટલે ત્યાં બોધ બીજી યોગ્ય ભૂમિકા થતી નથી. આ એક સ્વલક્ષી જ્ઞાનનો, અંતરલક્ષી જ્ઞાનનો વિષય છે. કેમ કે આત્મા પોતે અંતતત્વ સ્વરૂપ છે, અથવા આત્માનું મૂળ સ્વરૂપ છે તે આત્માનું અંતરંગ છે, બહિરંગ નથી. એટલે જ્યાં સ્વચ્છંદ દબાયો છે એમાં બંને પ્રકાર લેવા, કે જેના કષાય રસથી કાપડી ગયા છે અને જેનું અંતરલક્ષ છે, અંતર સંશોધન છે, અંતરમાં આત્મા શોધવાની જેની જિજ્ઞાસા અને વૃત્તિ છે, ભાવના છે, એવા જીવને બોધ બીજી યોગ્ય ભૂમિકા થાય છે. આટલું બોધ બીજી યોગ્ય જે ભૂમિકા છે એ મુમુક્ષુને માટે પ્રયોજનભૂત વિષય છે. કર્ણાનુયોગના દૃષ્ટિકોણથી આ જ ભૂમિકાનો જો વિચાર કરવામાં આવે તો અહીંયા દર્શન મોહનો અનુભાગ ઘટે છે. આ કર્ણાનુયોગની પરિભાષા છે. અનુભાગ એટલે રસ, પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ એવા એક પરિણામની અંદર જે ચાર પડખા દ્રવ્ય કર્મના ઉત્પન્ન થાય છે, કે જેનું નિમિત્ત ભાવ કર્મમાં હોય છે, એમાં જે દર્શન મોહનો ભાવ છે અથવા મિથ્યાત્વ મોહનનો જે ભાવ છે એનો અનુભાગ એટલે રસ ઘટે છે. કૃપાલુદેવના વચનામૃતનો ઊંડાણથી જો અભ્યાસ કરવામાં આવે અથવા ઊંડાણથી એનો વિચાર કરવામાં આવે, સમજવામાં આવે ઊંડાણથી, તો અનેક જગ્યાએ એ વાત નીકળે છે કે મુમુક્ષુ જીવનો દર્શન મોહનો અનુભાગ ઘટે એવું જે મુમુક્ષુની ભૂમિકાનું પ્રયોજનભૂત કાર્ય, એ કાર્ય ઉપર એમણે ઘણો પ્રકાશ પાડ્યો છે. ઘણી વાતો લખી છે, ઘણી વાતોનો ઉપદેશ આપ્યો છે અને મુખ્ય વિષય એમના ઉપદેશનો એ રહ્યો છે, એમ અનેક જગ્યાએથી નીકળે છે. આ જગ્યાએ પણ એ વાત છે કે જ્યાં સ્વચ્છંદ થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે ત્યાં તેટલી જે બોધ બીજી યોગ્ય ભૂમિકા થાય છે, એટલે દર્શન મોહનો નાશ થશે ત્યારે આત્મબોધ પ્રગટ થશે. અને આત્મબોધ પ્રગટ થવા પહેલાનું જે સ્ટેજ છે, આગળની જે ભૂમિકા છે, એમાં દર્શન મોહનો અનુભાગ મંદ થાય તો જ એની શક્તિ ઘટે. આ એક સિદ્ધાંત છે અનાદિ અનંત, કે કોઈ પણ સંસારી જીવને પ્રથમમાં પ્રથમ જે સમ્યક દર્શન થાય છે તે ઉપશમ સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શનના આગમ ભાષામાં ત્રણ ભેદ છે, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક. એ આગમ ભાષાથી ત્રણ ભેદ એના છે. કર્ણાનુયોગના આગમની આ ભાષા છે. એમાં બધા જ જીવોને પ્રથમમાં પ્રથમ સમ્યક દર્શન થાય તે ઉપશમ સમ્યક દર્શન થાય. ઉપશમનો અર્થ શું? ઉપશમનું એટલે દબાવવું. ત્યાં દર્શન મોહનો ઉદય નથી એટલે એને ઉદયનો અભાવ અવશ્ય કહેવામાં આવે છે, અથવા દર્શન મોહનો અભાવ અને નાશ એમ કહેવામાં આવે છે. તો પણ એટલું તો સમજવા યોગ્ય છે કે ત્યાં તે દર્શન મોહ દબાયેલો પડ્યો છે. હજી જે ક્ષાયિક સમ્યક દર્શનમાં દર્શન મોહનો અભાવ થાય, નાશ થાય મૂળમાંથી, એ પ્રકાર પ્રથમમાં પ્રથમ કોઈ પણ સમ્યક દ્રષ્ટિને બનતું નથી. દબાયા વિના સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી, અને પ્રથમમાં પ્રથમ મોહ દબાવવો જરૂરી છે. આ સૌથી મોટો દુશ્મન છે. અનંત સંસારમાં પરિભ્રમણ કરાવનાર હોય તો દર્શન મોહ છે. દર્શન મોહના અભાવમાં બધી જ પ્રકૃતિ લીલી લંગડી પાંગળી થઈ જાય છે. પછી ભલે એ પ્રકૃતિ 147માંથી 146 રહી હોય તો બધી પરિસ્થિતિ તદ્દન નબળી છે. પછી સૌથી કોઈ અનંત સંસારનું કારણ હોય તો તે દર્શન મોહ છે અથવા મિથ્યાત્વ મોહ છે. અને એની તાકાત, એની શક્તિ એટલી છે કે કૃપાળુબેન લખે છે કે ભુજાએ કરીને સમુદ્ર પર્વો સહેલો છે, પણ દર્શન મોહ રૂપી સમુદ્રની પર્વો સહેલો નથી, એટલી બધી એની તાકાત છે. તો એ સિદ્ધો તો મરતો નથી, સિદ્ધો કોઈને જાતો નથી, કોઈ પણ જીવ હોય. આ તો સિદ્ધાંતિક વાત છે કે પ્રથમમાં પ્રથમ દર્શન મોહ ઉપશમે છે એટલે દબાય છે, અને દબાય કોણ? કે નબળો પડે તે જ દબાય, સબળો હોય જ કોઈ દિવસ દબાય નહીં. આ તો એકદમ પ્રેક્ટિકલ વાત છે, વ્યવહારુ વાત છે, કે કોઈ સબળો કદી દબાય નહીં, નબળો હોય તે જ દબાય. અને એ નબળા પાડવાની શિક્ષા દીક્ષા કૃપાળુદેવના વચનોમાં ઠામ ઠામ જોવા મળે છે. એક કે એક પત્રમાં લગભગ એ વાત જોવા મળે છે. આપણે જે પહેલે દિવસે વાત થઈ, માંગુ કે ભાઈ એક પ્રશ્ન પૂછો તો જમતા જમતા, કે કૃપાળુ દેવના સમગ્ર વચનોનો સાર ક્રીમ શું છે? તર જેને કહીએ આપણે, તો એ સાર એ છે, બહુ સંક્ષેપમાં લઈએ, કે કોઈ પ્રગટ વિદ્યમાન સત્પુરુષ મળે તો એના ચરણમાં બેસી જવાનું છે. જેમ કે પાત્રતાના લક્ષણો 105 નંબરના આંકમાં છે, 10 લક્ષણો, એમાં પહેલું લક્ષણ અને મુખ્ય લક્ષણ એ લીધું છે. ભગવાન મહાવીરના બોધને પાત્ર કોણ, અર્થાત સમ્યક દર્શનને પાત્ર કોણ? કે સત્પુરુષના ચરણનો ઈચ્છુક. આટલા શબ્દો પડેલા છે, સત્પુરુષના ચરણનો ઈચ્છુક. દસ પાત્રતાના લક્ષણોમાંથી આ નવ બાકીના નવ આ એકમાં સમાઈ જાય છે એમ કહી દીધું છે. પહેલું છે એ જ મુખ્ય છે. હવે વાત તો બહુ નાની ગણાય કે સત્પુરુષના ચરણના ઈચ્છુક તો મુમુક્ષુ હોય જ, પણ એમાં કઈ મોટી વાત એ વાતના ગર્ભમાં રહેલી છે એ જો વિચારવામાં આવે તો એ છે કે સત્પુરુષ કોણ છે કે જેને દર્શન મોહનો અભાવ કર્યો છે તે બરાબર. મોહરહિત પુરુષને ઓળખીને મોહરહિત પુરુષનું બહુમાન જેને આવે ઓળખતા એ બહુમાન કરનાર પરિણામ છે, અથવા એ બહુમાન કરનારાના જે પરિણામ છે એમાં દર્શન મોહનો અનુભાગ ઘટે છે. આ સીધું ગણિત છે. આની અંદર જેમ એકને એક બે થાય, પોણા બે કે સવા બે ન થાય, એવું સીધું આ ગણિત છે. શા માટે આ વાત ઉપર કૃપાળુ દેવનું વજન છે, સૌથી મુખ્ય લક્ષણ કેમ બાંધ્યું? અરે આ પત્રમાં પણ એ જ વાત કરશે. જે ત્રણ વજન છે ઉપર છલ્લી જુઓ તો એ વાતમાં જાણે કાંઈ માલ ન હોય એવું લાગે. ઉપર છલ્લી દ્રષ્ટિથી એમાં કાંઈ એવું મોટી વાત ન લાગે, પણ બહુ મોટી વાત એની અંદર રહેલી છે કે દર્શન મોહ જેવો જબરજસ્ત શક્તિશાળી દુશ્મન એની તાકાત તોડવી હોય, એની શક્તિને તોડી નાખવી હોય, એના અનુભાગને ઘટાડી દેવો હોય તો એ સત્પુરુષને ઓળખીને એનું બહુમાન કરવું, એનું બહુમાન સહેજે થવું, ઓળખતા બહુમાન થયા વિના રહે નહીં. હીરો ઓળખાય તો હીરાની કિંમત જણાયા વિના રહે નહીં, એટલે તરત જ એનો ભાગ ઘટે છે. અને દર્શન મોહના અનુભાગ ઘટવાના જેટલા કોઈ ઉપાયો છે, જેટલા કોઈ પ્રકારના મુમુક્ષુની ભૂમિકાના પરિણામો છે, એ બધા પરિણામોમાં સહેલામાં સહેલો અને સુગમમાં સુગમ આ ઉપાય છે. પાછો આથી સહેલો કોઈ ઉપાય નથી, આથી પછી બધા અઘરા ઉપાય છે. સરળ અને સુગમ સહેલો ઉપાય હોય તો આ એક છે કે એક સત્પુરુષને શોધ, બીજું કાંઈ શોધમાં, અને પછી સમ્યક દર્શન નહીં, પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે, ગેરંટી આપી છે એમણે. એનો અર્થ કે તને મોક્ષ નહીં મળે એ વાતમાં કાંઈ માલ નથી, મોક્ષ મળવાનો મળવાનો ને મળવાનો જ. 194માં પત્રમાં તો પોતાનો અનુભવ છે એ વાતમાં. મોક્ષ જ્ઞાનની પ્રાપ્તિ તેથી અમને થઈ હતી, આટલા શબ્દો પડ્યા છે. પોતાને જાતિ સ્મરણ જ્ઞાન છે. ભૂતકાળમાં કોઈ સત્પુરુષના ચરણારવિંદ સેવા છે અને તેથી જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે એ વાતની એમણે જાહેરાત કરી છે 194 નંબરના પત્રમાં. 24મા વર્ષનો જ પત્ર છે. 1947 સંકિત શુદ્ધ પ્રકાશું પછી જ આ વાત કરી છે એમણે, પછી એ પહેલા કરેલી છે એમ નથી, ત્યાર પછી આ વાત કરી છે 194 નંબરના પત્રમાં. તો આ ભાવમાં તો સ્પષ્ટ છે કે કોઈ ગુરુ એમને મળ્યા નથી, આ ભાવમાં કોઈ મહાપુરુષ એમને મળ્યા નથી. સ્વયં જ પોતે જ્ઞાનની ઉત્પત્તિ થઈ છે આત્મામાંથી. એનું કારણ શું? કે એનું કારણ એ છે કે ભૂતકાળમાં સત્પુરુષના ચરણ સેવ્યા છે અને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. ભૂતકાળ નાખ્યો છે, જ્ઞાન પ્રાપ્તિ અમને તેથી થઈ હતી. સર્વશાસ્ત્રોનો બોધ લક્ષ જોવામાં આવે તો આ એક જ છે, એમ કરીને તમામ શાસ્ત્રનો ટોટલ મારી દીધો છે 194માં તો. અને એ વાતનો વજન એમના અનેક પત્રોમાં સ્પષ્ટપણે જોવામાં આવે છે. એનું કારણ મુમુક્ષુનું હિત જોયું છે એમણે. સત્પુરુષ થઈને સત્પુરુષના ચરણમાં બેસવાની કોઈને વાત કરવી એ સહેલી નથી. હું આ જગતના જીવો અર્થનો અનર્થ કરવામાં ઘણા નિપુણ ને કુશળ છે, હોશિયાર છે. જોયું, પોતે સત્પુરુષ તરીકે પોતાને કહે છે અને ભક્તિ કરવા કરવાનો ઉપદેશ આપે છે કે મારા ચરણમાં તું બેસી જા. અને આવું તો બધા કહે છે. ગીતાની અંદર શ્રીકૃષ્ણના મુખેથી આ વાત બોલાવી છે. શું મામેકમ શરણમ વ્રજ અહમ ત્વમ સર્વ પાપેભ્યો મોક્ષ યષ્યામિ મા સુચ. તું ચિંતા કરીશ નહીં, હું તને મોક્ષમાં પહોંચાડી દઈશ, તું મારા ચરણમાં આવી જા. આ શ્રીકૃષ્ણના મુખે થયા. બધા સંપ્રદાયમાં એ વાત છે કે તું મારા શરણ ચરણમાં આવી જા. પણ એનો અર્થ શું, એનું તાત્પર્ય શું, એનું રહસ્ય શું? શબ્દાર્થ નથી જોવો, પણ એનો રહસ્યાર્થ શું છે? કે રહસ્ય એ છે કે જો ખરેખર દર્શનમોહ રહિત પુરુષની ઓળખાણ થાય તો બહુમાન આવ્યા વિના રહે નહીં, ને એ બહુમાન આવે એમાં દર્શનમોહ દબાયા વિના રહે નહીં. દર્શન મોહનો અનુભાગ ઘટેલો હોય તેવી જ સ્થિતિમાં બોધવી જ યોગ્ય ભૂમિકા હોય છે, એ સિવાય બીજી કોઈ બોધવી જ યોગ્ય ભૂમિકા નથી, એ સિદ્ધાંતિક વાત છે. અને ત્યારે જ જ્ઞાનમાં એટલી નિર્મળતા હોય છે કે તે જ્ઞાન, જે જ્ઞાનમાં પોતાનું જ્ઞાન સ્વરૂપી, જ્ઞાન સ્વભાવી પોતાનું સ્વરૂપ પ્રતિભાસે, એ જ્ઞાન તેની ભૂમિકાની નિર્મળતામાં આવ્યા વિના એમાં પોતાના સ્વભાવનું પ્રતિબિંબ ઉઠતું નથી, આવતું નથી. આ એક સીધી સાદી વાત છે. એટલે એ ભૂમિકામાં આવનાર જીવને પણ હજી ત્રણ જગ્યાએથી પસાર થવાનું છે. સ્વછંદ જ્યાં પ્રાય દબાયો છે ત્યાં પછી માર્ગની પ્રાપ્તિને રોકનારા ત્રણ કારણો મુખ્ય કરીને હોય છે એમ અમે જાણીએ છીએ. શું કહે છે, પોતાના અનુભવ જ્ઞાનથી જાણીએ છીએ એટલે અમારું અનુભવ જ્ઞાન આમ બોલે છે. આ એક વિશેષતા છે કે મુમુક્ષુતાની, મુમુક્ષુપણાની ભૂમિકાની બહુ જ મહત્વની વાતો એમના જ્ઞાનમાં એટલી બધી સ્પષ્ટ છે કે જે સંબંધી એમને કહેવું છે એ એકદમ જેના માટે વિચાર કરીને કહેવું પડે એવી આવશ્યકતા નથી. અનુભવ જ્ઞાન છે ને, વિચાર કરીને ન કહેવું પડે. પ્રોફેસર સાહેબ હોય તો થોડું તૈયાર થઈને આવવું પડે ને. હે, જે સબ્જેક્ટ ઉપર લેક્ચર આપવું હોય એને તૈયાર થઈને આવવું પડે, ભલે એ પોતે ભણી ગયા હોય, ડિગ્રી મેળવેલી હોય તો પણ. જ્ઞાનીઓની એ સ્થિતિ નથી. કેમ કે જ્ઞાન શાસ્ત્રમાંથી નથી આવતું, પણ જ્ઞાન આત્મામાંથી આવે છે એવો એમનો એક પોતાના અનંત જ્ઞાનના ભંડારમાંથી જ્ઞાનનો પ્રવાહ છૂટે છે. એ જ્ઞાનને કોઈ વિચારની કોઈ શાસ્ત્રની કોઈ બહારના સાધનની મદદની જરૂર એને નથી રહેતી, કેમ કે પોતે જ શક્તિનું સ્વરૂપ છે. શક્તિને કોની જરૂર હોય? જ્ઞાન તો આત્માની શક્તિ છે, અને શક્તિને કોઈની અપેક્ષા હોય તો એને શક્તિ એવું નામ આપવું બેકાર છે. કેમ આપી શકાય એને શક્તિ એવું નામ? કેમ આપી શકાય? પોતે જ શક્તિ સ્વરૂપ છે. એટલે મોક્ષ માર્ગની પ્રાપ્તિ, માર્ગ પ્રાપ્તિ એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી જે મોક્ષ માર્ગ છે, એની પ્રાપ્તિને રોકનારા ત્રણ કારણો મુખ્ય કરીને હોય છે એમ અનુભવથી પોતે કહે છે. એમાં પ્રથમ કારણ છે આ લોકની અલ્પપણ સુખેચ્છા, બીજું કારણ છે પરમ દૈન્યતાની ઓછાઈ, અને ત્રીજું કારણ છે પદાર્થનો એટલે આત્મ સ્વરૂપનો અનિર્ણય. એ બધા કારણો ટાળવાનું બીજ એટલે મૂળ, મૂળ મૂળ એ પછી આવે છે, એ પહેલા બીજ હોય છે. એ બધા કારણો ટાળવાનું બીજ હવે પછી કહેશું, તે પહેલાં તે જ કારણોને અધિકતાથી એટલે વિશેષતાથી કહીએ છીએ. એટલે ત્રણેય કારણો ટાળવા માટે એક મુખ્ય બીજરૂપ ઉપાય છે તે નીચે પોતે એ શબ્દ વાપરીને સ્પષ્ટ કરેલું છે કે એ ત્રણેયનું બીજ, વચ્ચેનો એક પેરેગ્રાફ છે એમાં છે કે એ ત્રણેયનું બીજ મહાત્માને વિશે પરમ પ્રેમાર્પણ એ છે. અહીંયા ત્યાં પણ બીજ શબ્દ વાપર્યો છે, જે હવે પછી કહેશું એમાં નીચે કહી દીધું છે કે એ ત્રણેયનું બીજ મહાત્માને વિશે અથવા સત્પુરુષને વિશે, જ્ઞાની પુરુષને વિશે પરમ પ્રેમાર્પણ એ છે. પરમ પ્રેમાર્પણ તો ત્યારે જ થાય છે કે જ્યારે તે પુરુષની ઓળખાણ થાય છે ત્યારે. જ્ઞાની પુરુષ પણ બીજા મનુષ્ય જેવા મનુષ્ય આકારે જ હોય છે. સામાન્ય મનુષ્યની જે બાહ્ય દેખાવની પરિસ્થિતિ છે મનુષ્ય દેહની, તે જ જ્ઞાનીની સ્થિતિ હોય છે. વળી પૂર્વકર્મનો વિચિત્ર ચિત્ર વિચિત્ર ઉદય એમની દશા એક અટપટી દશા છે એવી સ્થિતિમાં જગતની અંદર બાહ્ય દેખાવ ઊભો કરે છે, અને પરિણામે જગત જ્ઞાની પુરુષને ઓળખી શકતું નથી. કૃપાળુ દેવના વચનોનો સારાંશ, સારાંશ તો શું કહેવો, પણ એ વચનોમાંથી કોઈ એક સિદ્ધિ પ્રાપ્ત થાય તો તે છે કે અનંતકાળમાં જીવે સત્પુરુષની ઓળખાણ કરી નથી. અનંતકાળમાં અનંતવાર સત્પુરુષ અવશ્ય મળ્યા છે, પણ એકવાર પણ ઓળખાણ કરી નથી. જો એકવાર ઓળખાણ કરે તો એને આ ત્રણેય કારણો ટાળવાનું બીજ રોપાઈ જાય છે એના પરિણમનની અંદર, એના આત્માની અંદર, અને આગળનો રસ્તો સુગમ થઈ જાય છે, સહેલો થઈ જાય છે. એટલે એ એક વાત બહુ મોટી સિદ્ધિની વાત છે. જેને જન્મ મરણ ટાળવા છે, જેને પરિભ્રમણ ટાળવું છે સંસારનું, એને સત્પુરુષને ઓળખવા માટે તીવ્ર વૃત્તિ રાખવી, તીવ્ર જિજ્ઞાસા રાખવી, તીવ્રતા રાખવી, એમણે ઓળખાણમાં કહ્યું છે કે પહેલું અને ત્રીજું કારણ જવા માટે બીજા કારણની હાનિ કરવી, એટલે આ સત્પુરુષને માપનો પરમ વિનયમાં ઓછપ છે એની હાનિ કરવી, અને મહાત્માના યોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું. કોઈ એમ કહે કે ઓળખવું તો છે પણ ઓળખાતું નથી, કરવું શું, એનો પણ રસ્તો બતાવ્યો છે કે ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે. ઓળખવાની પરમ તીવ્રતા રાખવી એટલો જ પ્રોસેસ છે એની અંદર, આથી વધારે કોઈ વાત નથી, તો અવશ્ય ઓળખાશે. એ પરમ તીવ્રતા તે ઉત્કૃષ્ટ મુમુક્ષુતા છે, અને એ મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે, એ વાત એમણે નીચે કરી છે. પણ એ બધા કારણો ટાળવાનું આ જે બીજ છે, એ પહેલા જીવ બીજી રીતે આગળ વધી જાય અને જ્ઞાન પ્રાપ્તિ કરી લે કે મોક્ષ માર્ગમાં આવી જાય, ન ભૂતો ન ભવિષ્યતિ. પાંચ લબ્ધિ થાય છે સમ્યક દર્શન પહેલા, એમાં એક દેશના લબ્ધિ છે. એ દેશના લબ્ધિનો સિદ્ધાંત જ એવો છે કે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની દેશનાની પ્રાપ્તિ થાય તેને જ દેશના લબ્ધિ કહે છે. કોઈ સીધું પુસ્તક કે શાસ્ત્ર વાંચી લઈએ એને દેશના લબ્ધિ મળતી નથી, દેશનાની પ્રાપ્તિ થતી નથી. આ એક કર્ણાનુયોગના શાસ્ત્રમાં દેશના લબ્ધિનો સિદ્ધાંત મૂકેલો છે, જે અનાદિ અનંત છે કોઈ પણ જીવ માટે. પણ સત્પુરુષને ઓળખ્યા વિના દેશના લબ્ધિની પ્રાપ્તિ થતી નથી. આ એક બહુ મહત્વપૂર્ણ વિષય છે. તે પહેલા એ વિષયને ચર્ચતા પહેલા આ કારણોને વિશેષપણે પોતે કહે છે કે આ લોકની અલ્પ પણ સુખેચ્છા એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલા હોય છે, અથવા સામાન્ય મુમુક્ષુને અને મધ્યમ કોટિના મુમુક્ષુને લગભગ આ લોકની અલ્પ પણ સુખેચ્છા એવો એક દોષ રહે છે. એટલે શું કે સુખ આત્મામાં હોવા છતાં અને સુખ જળ પદાર્થોમાં નહીં હોવા છતાં અનાદિનો જે વિપરીત અભિનિવેશ છે અથવા વિપરીત અભિપ્રાય છે, એમાં એ વાત પડી છે કે સુખ બાહ્ય પદાર્થોમાં છે અને સુખ આત્મામાં નથી, એવો એક વિપરીત નિર્ણય અનાદિથી વર્તે છે. એ નિર્ણય ઉલટો છે અને એ નિર્ણય તીવ્ર મુમુક્ષુતાની ભૂમિકામાં જ સુલટો થાય છે, ઉલટો મટીને. ત્યાં સુધી નિર્ણય ઉલટો હોવાને લીધે મુમુક્ષુતા હોય, જઘન્ય મુમુક્ષુતા હોય, મધ્યમ કોટિની મુમુક્ષુતા હોય, તો પણ જગતના પદાર્થોમાંથી સુખ લેવાનો અભિપ્રાય અલ્પ પણ અભિપ્રાય ઊંડે ઊંડે રહી જાય છે. એવું બનવાની શક્યતા છે કે બહારમાં વૈરાગ્ય હોય અને એ વૈરાગ્યને અનુસાર જીવન સાદગીવાળું હોય, સાદાઈવાળું જીવન હોય, તો પણ અહીંયા વિષય અભિપ્રાયનો ચાલે છે. વિષય આચરણનો નથી, પણ વિષય અભિપ્રાયનો છે. આ આચરણની અંદર વૈરાગ્ય હોઈ શકે, પણ જો અભિપ્રાયની અંદર દોષ હોય તો એ વૈરાગ્ય ટકી નહીં શકે, એ વૈરાગ્ય નભી નહીં શકે. કદાચ કોઈ જીવને તે જીવન પર્યંત ટકી જશે, તો પણ ભાવાંતર થતાં ભાવાંતર થઈ જાય છે. બીજા ભાવમાં એને ખબર નથી હોતી. જે કાંઈ વૈરાગ્યના પરિણામને લઈને પુણ્યાનું બંધ થયો હોય છે, એ પુણ્યના ફળમાં ભૌતિક પદાર્થોનો સંયોગ વિશેષ કરીને મળે છે, પુણ્યના સંયોગો. અને આગળના ભાવની સ્મૃતિ નહીં હોવાને લીધે, સ્મરણ નહીં રહેતું હોવાથી, વિસ્મરણ થયું હોવાથી, ઉપલબ્ધ ભૌતિક પદાર્થોની અંદર જીવના પરિણામ તીવ્ર રસવાળા થઈ જાય છે. એટલે પહેલાં જે કાંઈ આગળના ભાવમાં વૈરાગ્યની ઉપાસના કરી, એ બધી બીજા ભાવમાં ચોપટ થઈ જાય છે, ખલાસ થઈ જાય છે. કોઈને તો તે જ ભાવમાં જાય છે, કોઈને બીજા ભાવમાં પણ ચાલી જાય છે. એટલે મૂળમાંથી આ વિષય ગ્રહણ થાય અથવા મૂળમાંથી આ ફેરફાર થાય તો આવી જાતનો કરેલું નકામું ન જાય એવી પરિસ્થિતિ ઊભી થવી જોઈએ કે કરવી જોઈએ. એટલા માટે આ વાત ચાલે છે કે આ લોકની અલ્પ પણ સુખેચ્છા એ તીવ્ર મુમુક્ષુતામાં પદાર્થ દર્શન થાય તો જ ટળે છે, નહીંતર નિર્ણય બદલાતો નથી. એ નીચેના વચનામૃતમાંથી નીકળે છે એ વાત, કે એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. જ્યારે તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે ત્યારે તે હોવાના કારણો, એટલે કે અલ્પ પણ સુખેચ્છા હોવાના કારણો શું છે, કે નિશંકપણે તે સત છે એવું દ્રઢ થયું નથી. સત એટલે સત્તાનું ગ્રહણ નિશંકપણે થાય, સત્તાનું ગ્રહણ થતાં જે નિશંકતા આવે ત્યારે મારો આત્મા નિશંકપણે સત છે એવી એક નિશંકતા સત સંબંધીની આવે. સત એટલે હોવાપણું, મારી હૈયાતી, મારું હોવાપણું, મારી સત્તા શાશ્વત અવ્યાબાધ સ્વરૂપ છે એવું જ્યાં સુધી તીવ્ર મુમુક્ષુતામાં નિર્ણયની ભૂમિકામાં દ્રઢ નથી થતું, નિશંક નથી થતું. અથવા એનો બીજો અર્થ કરે છે કે તે સત એટલે આત્મા પરમાનંદ રૂપ જ છે એમ પણ ત્યાં નિશ્ચય નથી, નિર્ણય નથી. એટલે એમ કહેવું છે કે જીવની સુખની ઈચ્છાના અભિપ્રાયને સ્વરૂપ નિર્ણય સાથે સીધો સંબંધ છે. બહુ પ્રેક્ટિકલ સાઈડથી આ વાતને વિચારીએ તો બધાને અનુભવ ગોચર છે આ વાત પ્રેક્ટિકલી, કે જ્યાં જ્યાં આ જીવને સુખનો નિર્ણય કર્યો છે, જે જે વિષયોમાં પોતે સુખની અભિપ્રાય અથવા બુદ્ધિ નક્કી કરેલી છે, ત્યાં જીવનો ઉપયોગ વગર વિચારે ચાલ્યો જાય છે. ત્યાં ઉપયોગ મૂકવા માટે એ ઉપયોગ મૂકવાનો વિચાર નથી કરવો પડતો. અરે પોતાને ખબર ન પડે એટલો ઝડપથી ચાલ્યો જાય છે, પછી ખબર પડે છે કે મારો ઉપયોગ ત્યાં ગયો હતો કે જ્યાં મને સુખ લાગે છે. કારણ શું? આમ થવાનું કારણ શું? જીવનો ઉપયોગ પોતાને જીવને ખબર પડે એ પહેલાં કોઈ પણ જગ્યાએ ચાલ્યો જાય એનું કારણ શું? એનું વૈજ્ઞાનિક કારણ શું? એની પાછળનું સાયન્સ શું છે? કે એનું કારણ એ છે કે આ જીવના અભિપ્રાયથી, આ જીવના નિર્ણયથી ત્યાં સુખ છે એવો નિશ્ચય થઈ પડેલો છે. એ નિશ્ચય જ્યાં સુધી નિર્મૂળ ન થાય ત્યાં સુધી એ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં, ત્યાં સુધી એ પરિસ્થિતિ બદલી શકાય નહીં. અથવા તે પરિસ્થિતિ અનિવાર્યપણે થયા જ કરે, નિવારી જ શકાય નહીં. આ તો બધાનો સામાન્ય અનુભવ છે. તો એટલા માટે તીવ્ર મુમુક્ષુતામાં આવીને આત્મા સત્પરમાનંદ સ્વરૂપ છે એવો નિશ્ચય જ્યાં સુધી ન થાય, સ્વરૂપ સુખનો નિર્ણય આત્મામાં ન થાય, એટલે કે આત્મામાં પોતાનું અનંત સુખ છે એ ભાસે નહીં, ત્યાં સુધી અન્ય પદાર્થમાં, અનુકૂળતાઓમાં કે અમુક વિષયમાં સુખ છે એ નિર્ણય કોઈ દિવસ બદલાય નહીં. ઉલટો નિર્ણય, સુલટો નિર્ણય થયા વિના નાશ પામે નહીં. એટલે ત્યાં સુધી સામાન્ય મુમુક્ષુતા હોય કે મધ્યમ કુટુંબની મુમુક્ષુતા હોય, એ મુમુક્ષુતાની અંદર કશાય મંદ રહેતો હોવાને લીધે અને કશાય સામાન્ય રીતે બીજા જીવોને તીવ્ર થાય છે એવો તીવ્ર નહીં થતો હોવાને લીધે સાતાનું સુખ અનુભવાય છે. અન્ય વિષયનું સુખ એક બાજુ રહો, પણ વૈરાગી હોય અને સાતાનું સુખ અનુભવાય છે, અને તેથી મુમુક્ષુતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે, અને તેને લીધે જે ઉત્પન્ન થતી બાહ્ય સાતા, મનની સાતા, મનની શાંતિ, એ બાહ્ય સાતાના કારણો જે ત્યાગ વૈરાગ આદિ સંયમ આદિ એ પ્રિય લાગે છે. અહીંયા પ્રિય લાગે છે મુમુક્ષુને, આ બાહ્ય સાતાના કારણો પ્રિય લાગે છે. એટલું લખ્યા પછી કૃપાળુ દેવે કૌંસની અંદર આશ્ચર્ય ચિહ્ન મૂક્યું છે, એક્સક્લેમેશન માર્ક મૂક્યો છે, આશ્ચર્ય ચિહ્ન. અરે રે, મુમુક્ષુને બાહ્ય સાતાના કારણો પ્રિય લાગે, આ મુમુક્ષુ આત્માનો આનંદ લેવા નીકળ્યો નથી. જો આત્માનો આનંદ લેવા નીકળ્યો હોય તો એને બાહ્ય સાતાના કારણો પ્રિય લાગે નહીં. એટલે ત્યાં આશ્ચર્ય ચિહ્ન મૂક્યું છે કે એને મુમુક્ષુ શું કહેવો. બાહ્ય સાતાના કારણો તો જગતના બધા પ્રાણીઓને સુખરૂપ ને આનંદરૂપ લાગે છે, તો પછી મુમુક્ષુને પણ જો એમ જ થતું હોય તો એને મુમુક્ષુને મુમુક્ષુ તરીકે એને ગણવો શું, એને કહેવો શું? એટલા માટે પોતે આશ્ચર્ય ચિહ્ન મૂક્યું છે. અને એવા બાહ્ય સાતાના કારણો પ્રિય લાગતા હોવાથી આ લોકને અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે, જાય નહીં, રહ્યા જ કરે, થયા જ કરે. એવો એક ખ્યાલ હોય કે આમ ન થવું જોઈએ તો પણ થયા જ કરે, એવી આ એક પરિસ્થિતિ છે કે જેને સ્વરૂપના નિશ્ચય સાથે સીધો સંબંધ છે. અને તેથી અને આમ થતું હોવાને લીધે જીવની યોગ્યતા રોકાઈ જાય છે. મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરવા માટે જે યોગ્યતા થવી જોઈએ, જે યોગ્યતામાં એને આગળ વધવું જોઈએ, એ યોગ્યતાનો વિકાસ રૂંધાઈ જાય છે, અને મુમુક્ષુતાને મુમુક્ષુતામાં મનુષ્યભાવ પૂરો થઈ જાય છે, કે જે સામાન્ય મુમુક્ષુતા હોય છે બીજા ભાવમાં ધોવાણ થઈ જતા વાર લાગશે નહીં. આ પરિસ્થિતિ ન થાય એટલા માટે કૃપાળુ દેવે નિષ્કારણ કરુણાથી આ વિષયને અહીંયા બોધ્યો છે. જરા વિશેષ વિચારણીય વિષય છે, સવારે આપણે ફરીને લઈશું અથવા કાલે રાત્રે જ્યારે બેસીને ત્યારે ફરીને લઈશું આ વિષય ઉપર.